ઓડિયો સારાંશ એકત્ર એઆઈ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. આજે આપણે કનુભાઈ જાનીના એક રસપ્રદ લેખ લોકવાંગ્મયનો સામાજિક સંદર્ભ એના પર ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ.
હા,
આ લેખ છે ને એ લોકસાહિત્ય, જો કે લેખક એને લોકવાંગ્મય કહે છે, અને આપણો સમાજ એ બંને વચ્ચેનો જે સંબંધ છે ને એને બહુ સરસ રીતે ખોલી આપે છે.
બરાબર.
આપણો હેતુ અહીં ખાલી સાહિત્ય તરીકે એને જોવાનો નથી, પણ સમાજનો અરીસો કઈ રીતે બને છે, એના મૂળ ક્યાં છે, એના હેતુ શું છે, એ બધું સમજવાનો છે. તો એક સવાલ થાય કે ભાઈ આ લોકવાંગ્મય શું ખલે જૂના જમાનાની વાતો છે કે પછી આજે પણ એ આપણા સમાજ વિશે કંઈ કહી જાય છે? ચલો આ જરા જોઈએ.
ચોક્કસ. અને કલુભાઈ જાનીનો જે મૂળભૂત મુદ્દો છે ને, એમ કે એ જ છે કે લોકવાંગ્મયના આપણે પેલું જે ભદ્ર સાહિત્ય કહીએ કે અભિજાત સાહિત્ય, એના માપદંડથી ના જોવાય. એમની મુખ્ય દલીલ જ એ છે કે આ બંનેના ઉદ્દેશ્ય જુદા છે, મૂળ જુદા છે. લોકવાંગ્મય છે ને એ સમૂહની અનુભૂતિ, એટલે કે સંઘ અનુભૂતિમાંથી જન્મે છે.
સંઘ અનુભૂતિ.
હા, અને એની મુખ્ય ભૂમિકા સામાજિક ઉપયોગિતા છે. એ સમાજનું પ્રતિબિંબ તો પાડે જ છે, પણ એને સીધે સીધો ઇતિહાસ માની લેવાની ભૂલ ન કરવી જોઈએ, એમ એ કહે છે.
એટલે કે એમાંથી તારવણી કરવી પડે.
બરાબર, એમાંથી સામાજિક સત્ય તારવવું પડે.
આ ભેદ ખરેખર મહત્વનો લાગે છે, કારણ કે લેખની શરૂઆતમાં જ રાવી પાઠકનો મત ટાંક્યો છે. એમણે તો કહ્યું કે લોક સાહિત્ય એ સાહિત્ય નથી, પણ સાહિત્ય માટેની કાચી સામગ્રી છે.
હા, અને એ માત્ર મધ્યકાલીન માનસનું પ્રતિબિંબ છે એમ પણ કહ્યું.
હા, આ વિચાર તો લોક સાહિત્યને ઘણું મર્યાદિત કરી દે, નહીં?
ચોક્કસ. અને જાની સાહેબ આ વાત સાથે સંમત નથી થતા. એમનું કહેવું છે કે યુરોપમાં કદાચ એવું બન્યું હોય, ઔદ્યોગિક ક્રાંતિ પછી પેલી લોક પરંપરા અને ભદ્ર પરંપરા વચ્ચે મોટી ખાઈ પડી ગઈ.
હમ,
સેસિલ શાર્પે નોંધ્યું પણ છે કે અંગ્રેજી બેલેડ તો જાણે મરી પરવાર્યા, પણ ભારતમાં એવું નથી થયું. અહીં સંસ્કૃતિનો પ્રવાહ ઘણે અંશે અતૂટ રહ્યો છે.
એટલે અહીં લોકવાણમાં માત્ર ભૂતકાળ નથી.
બિલકુલ નહીં, એ ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય ત્રણેય સાથે જોડાયેલું છે. જુઓ ને, આપણા લગ્નગીતો, વ્રતકથાઓ, કહેવતો આજે પણ જીવંત છે, ભલે થોડા સ્વરૂપ બદલાયા હોય.
સાચી વાત. તો પછી પેલો પાયાનો તફાવત શું છે અભિજાત સાહિત્ય અને આ લોકવાંગ્મય વચ્ચે? લેખમાં કહ્યું છે કે અભિજાત સાહિત્યનું કુળ કળા છે અને મૂળ વૈયક્તિક રસાનુભૂતિ.
બરાબર. જ્યારે લોકવાંગ્મયનું કુળ છે ફોકલોર, એટલે કે લોકવિદ્યા, અને એનું મૂળ છે સંઘોર્મી.
સંઘોર્મી એટલે સમૂહની ભાવના.
હા, સંઘ અનુભૂતિ, વ્યક્તિગત નહીં પણ આખા સમૂહની ભાવના અને અનુભવ. આ કારણે જ અભિજાત સાહિત્યનું મૂલ્યાંકન પેલું એસ્થેટિક્સ, એટલે કે રસમીમાંસાના સિદ્ધાંતોથી થાય. જ્યારે લોકવાંગ્મયને ફોકલોરિસ્ટિક્સ, એટલે કે લોકવિદ્યાશાસ્ત્રની રીતે જોવું વધુ યોગ્ય છે. અને રસપ્રદ વાત એ છે, ખબર છે, 1846માં વિલિયમ જ્હોન ટોમ્સે ફોકલોર શબ્દ આપ્યો.
હા,
અને હવે ડોર્સન જેવા વિદ્વાનો કહે છે કે લોર એટલે વિદ્યા કરતા લાઈફ એટલે જીવન શબ્દ વધુ સારો છે. આ જ બતાવે છે કે લોકવાંગ્મય એ જીવન સાથે, સમાજ સાથે કેટલું જોડાયેલું છે.
એટલે બંને વચ્ચે આદાન પ્રદાન ભલે હોય, પણ મૂળ અલગ છે.
ચોક્કસ, મૂળભૂત ઉદ્દેશ્યો અને માળખા અલગ છે.
આ સમજાવટથી પેલો લોકવાંગ્મય શબ્દ શા માટે વાપર્યો હશે એ પણ સ્પષ્ટ થાય છે. લેખમાં એક સરસ લોકમાન્યતા ટાંકી છે, પોથું ઈ થોથું ને ડાચું ઈ હાચું. આ શું કહેવા માંગે છે?
આ પંક્તિ છે ને એ લોકસ્મૃતિનું મહત્વ બતાવે છે. કંઠોપકંઠ પરંપરામાં જે જ્ઞાન સંચવાયું છે, જે અનુભવ સંચવાયો છે, એના પર ભાર મૂકે છે.
એટલે કે પુસ્તક કરતા અનુભવનું જ્ઞાન વધુ સાચું.
હા, એમ કહી શકાય. પુસ્તકીયું જ્ઞાન કદાચ સિદ્ધાંતો આપે, પણ જીવન જીવવાની ખરી રીત તો પેઢી દર પેઢી ઉતરી આવેલી વાતોમાંથી, એ ડહાપણમાંથી મળે છે. આ જ લોકવાંગ્મયની સામાજિક ઉપયોગિતા છે.
જે પેલી અભિજાત સાહિત્યની યશ, અર્થપ્રાપ્તિ કે ખાલી આનંદની વાત છે, એના કરતાં આ વધુ વ્યાપક લાગે છે.
બરાબર, વધુ જીવનલક્ષી છે.
લેખમાં ડોક્ટર શ્રીવાસ્તવે ગણાવેલા પ્રયોજનોની યાદી પણ છે. મનોરંજન, શિક્ષણ તો ખરું જ,
હા,
પણ સામાજિકીકરણ એટલે સમાજના નિયમો શીખવવા, પછી સામાજિક નિયંત્રણ રાખવું, ક્યારેક વિરોધનો સૂર પણ કાઢવો, પ્રચાર કરવો, જ્ઞાન ફેલાવવું, ધાર્મિક કાર્યોમાં ઉપયોગ, બાપરે, આ તો લગભગ બધે જ કામ આવે છે.
ચોક્કસ, સમાજની લગભગ દરેક પ્રવૃત્તિ સાથે જોડાયેલું છે. અને આપણા મેઘાણી ભાઈ કે જેમલ પરમાર જેવા સંશોધકોએ આ બધું કેટલા બધા ઉદાહરણોથી સમજાવ્યું છે.
હા, એમનું કામ તો અદ્ભુત છે.
એમનું કામ જ બતાવે છે કે લોકવાંગ્મય સમાજને ઘડવામાં, ટકાવી રાખવામાં, અભિવ્યક્ત કરવામાં કેવી રીતે મદદ કરે છે.
પણ અહીં એક સવાલ પાછો આવે, જો એ સમાજનું પ્રતિબિંબ છે તો શું આપણે એને સમાજનો એકદમ સાચો યથાતત્ ચિતાર ગણી શકીએ? શું એમાંથી ઇતિહાસ મળી શકે?
ના, જુઓ, અહીં લેખક સાવચેત કરે છે, લોકવાણી એ સમાજનો કોઈ ફોટોગ્રાફ નથી.
અચ્છા,
પણ હા, એના અભ્યાસ માટેની કાચી સામગ્રી જરૂર છે. પેલા સમાજશાસ્ત્રી ડોક્ટર ઘુરિયેની જેમ આપણે એમાંથી તારવણી કરવી પડે.
તારવણી કેવી રીતે?
એમ કે લોકમાનસ ઘણીવાર કેવું હોય, ભાવુક હોય, અતિશયોક્તિ કરે, વીર પૂજા બો કરે, વાસ્તવિકતાને દંતકથા જેવું રૂપ આપી દે. એટલે એમાં જે અતિશયોક્તિ હોય, શૈલીની ખાસિયતો હોય, રૂપકો હોય, એ બધું સમજીને, એને ચાળીને, ગાળીને પછી જ સામાજિક સત્ય સુધી પહોંચાય.
આનું કોઈ ઉદાહરણ આપ્યું છે લેખમાં જેથી આ વાત વધુ સ્પષ્ટ થાય?
હા, આપ્યું છે ને. જેમ કે પન્નાલાલ પટેલની માનવીની ભવાઈમાં પેલું રૂપામાને કારણે વરસાદ ન આવ્યા લેવી વાત ફેલાય છે.
હા, બરાબર.
અથવા માણસાઈના દીવામાં રવિશંકર મહારાજ માટે એવી શ્રદ્ધા જન્મે કે તેઓ પાણી પર ચાલી શકતા હતા. આ બતાવે છે કે ઐતિહાસિક વ્યક્તિ કે ઘટના જ્યારે લોકકથા બને ને ત્યારે એ શુદ્ધ ઇતિહાસ નથી રહેતી. પણ હા, એમાં તે સમયના સમાજની માન્યતાઓ, મૂલ્યો અને ક્યારેક ઐતિહાસિક તથ્યોના અંશો પણ સચવાયેલા હોય છે. પેલો જાન વાન્સિનાનો આફ્રિકાનો અભ્યાસ પણ આ જ કહે છે.
એટલે એમ કે દરેક સ્વરૂપ, ગીત હોય કે કહેવત, સમાજના અમુક પાસાને વધુ ઉપસાવે, અમુકને ઓછા, કોઈ એક પરથી આખા સમાજનું ચિત્ર ન મળે.
તદ્દન સાચી વાત. એટલે જ લેખક કહે છે કે કોઈ એક વિસ્તારના લોકવાંગ્મયનો સાચો અભ્યાસ કરવો હોય તો એના બધા જ સ્વરૂપો, ગીતો, કથાઓ, કહેવતો, નાટકો બધું સાથે રાખીને જોવું પડે.
હવે વાત કરીએ સામાજિક સંબંધોની. લેખમાં કહ્યું છે કે લોકવાંગ્મય આ સંબંધોની જે જટિલતા છે, જે વિલક્ષણતા છે, એને બહુ સરસ રીતે પકડે છે.
હા, એમાં તો પારિવારિક સંબંધોના એટલા બધા રંગ જોવા મળે. સાસુ વહુ, દેર ભોજાઈ, નણંદ ભાભી, ભાઈ બહેન, મામી ભાણેજ, કેટલા બધા. અને એમાં બધું જ હોય, પ્રેમ, ત્યાગ, ઈર્ષ્યા, સંઘર્ષ, સમજણ, બધું જ. એક બાજુ ભાઈ માટે વીર પસલીનું વ્રત કરતી બહેન દેખાય તો બીજી બાજુ પેલી કડવી પંક્તિઓ પણ આવે, ભાઈની મારેલ બેનડી.
હા, એ વાસ્તવિકતા પણ બતાવે છે.
બરાબર. લેખમાં એક ગીતનું ઉદાહરણ પણ છે. બાળ વર્ષના અબોલા હોય છે, પણ એ તોડવા માટે છેવટે ભાભીની સલાહ કામ લાગે છે. આ સંબંધોની સૂક્ષ્મ સમજ દર્શાવે છે.
અને જ્ઞાતિઓ વિશે શું? એમના ચિત્રો પણ મળે છે?
ચોક્કસ મળે. નાગર, વાણિયા, બ્રાહ્મણ, કુંભાર, દરજી, જુદી જુદી જ્ઞાતિઓની માન્યતાઓ, રીતરિવાજો, એમના સ્વભાવની કહેવાતી ખાસિયતો. ક્યારેક રમૂજમાં કહેવાય, ક્યારેક ટીકા રૂપે, કથાઓ, કહેવતો, રાસડા, ટૂચકાઓ, બધામાં એ વ્યક્ત થાય છે. અને આ ચિત્રો ક્યારેક પાછા એકબીજાથી વિરોધી પણ હોય. એ જ તો સમાજની જટિલતા છે.
લેખમાં પેલી લોક અભિવ્યક્તિની નિખાલસતા પર પણ ભાર મૂક્યો છે. કાટા સાહેબ કાલેલકરનું વાક્ય પણ ટાંક્યું છે કે ભાઈ, આધુનિક માણસ તો કૃત્રિમ વિવેકથી ઢંકાયેલો છે, સાચું ખુલ્લું સ્વરૂપ તો લોકગીતોમાં જ મળે.
હા, બહુ સાચી વાત છે.
આ નિખાલસતા કઈ રીતે દેખાય છે?
એના ઘણા ઉદાહરણો છે. જેમ કે શિષ્ટ કાવ્યની નાયિકા કદાચ સંકોચ રાખે, પણ લોકગીતની નાયિકા પતિનો પ્રેમ ઓછો થાય એટલે સીધું જ કહે.
નળિયું હતિયું નકોર, તે દિન બોલાવતો બરડાના ધણી, આજે જાંગે ભાંગ્યા જોર, તે જાતા કીધા જેઠવા.
હા,
સીધી વાત.
હા, એવી જ રીતે પેલી ઘી ઢોળાયું ત્યારે ટોકનાર વાણિયાને સ્ત્રી કેવો જવાબ આપે છે? ધોળિયા જાવરે ઘી, ધન્યવારો તે ધન્ય દી, નરખ્યો વાળા નાગને. અહીં શિષ્ટાચાર કરતા એક ક્ષણની અનુભૂતિ વધુ મહત્વની છે. અને પેલા જાગરણ વખતે ગવાતા મશ્કરીના ગીતો, એ પણ આ જ નિખાલસતા બતાવે છે. દેખીતી રીતે ગાળ જેવું લાગે, પણ હેતુ તો નિર્દોષ રમૂજ અને સામાજિક નિકટતાનો હોય.
પણ એક મિનિટ, આ નિખાલસતાનો અર્થ એવો લઈ શકાય કે સ્ત્રીઓ ત્યારે વધુ સ્વતંત્ર હતી? કારણ કે લેખમાં સ્ત્રીઓની વેદના અને એમની મર્યાદિત સ્થિતિના ચિત્રો પણ એટલા જ સ્પષ્ટ છે.
બિલકુલ સાચો મુદ્દો. નિખાલસતાનો અર્થ સ્વતંત્રતા નથી જ, લોકવાણબોય સ્ત્રીઓની વ્યથાને પણ એટલી જ નિખાલસતાથી રજૂ કરે છે. એમાં કોઈ ઢાંક પીછોડો નથી.
જેમ કે
પિયર ગયેલી દીકરીનો કેવો તિરસ્કાર થાય છે એનું ગીત, કુવે ગયા ત્યાં પાણીયારી ભડકી, પછી બાળ લગ્ન, કજોડા, શૌક્યનો ત્રાસ, વિયોગની પીડા, આ બધું જ લોકગીતો અને કથાઓમાં ઉતરી આવ્યું છે. અને રણજીતરામ બાવાભાઈએ નોંધ્યું હતું ને કે લોકો રાસડા કે કથાઓ દ્વારા સામાજિક અનીતિ સામે અવાજ પણ ઉઠાવતા. પેલું ભ્રષ્ટ અધિકારી માટેનું ગીત ચુનીલાલ મોજણીવાળા,
એટલે કે એ માત્ર મનોરંજન કે પરંપરાનું વાહન નહોતું, એ તો સામાજિક ટીકા અને અભિવ્યક્તિનું એક જીવંત માધ્યમ પણ હતું.
બરાબર.
આ બધી વાતો સાંભળીને એમ લાગે કે આ બધું જાણે ભૂતકાળમાં જ હતું. શું આધુનિક સમયમાં પણ આવી લોકસર્જકતા ચાલુ રહી છે?
હા, લેખક ભારપૂર્વક કહે છે કે લોક સમાજની સર્જકતા અર્વાચીન કાળ સુધી જાગતી રહી છે, એના પુરાવા પણ છે.
કેવા પુરાવા?
જેમ કે પીલવઈ ગામ ઉજ્જળ થયું એનો ગરબો બન્યો, સુરતની આગ પર ગીતો બન્યા, રેલવે આવી એના પર ગીત બન્યું, ગાડી આવી રે ગુજરાત.
હા, એ તો જાણીતું જ છે.
પછી બહારવટિયા પર, રેટિયા પર, અંગ્રેજ શાસન પર બડું રે ટૂપીવાળો રે સુજાણ, ગાંધીજી સરદાર પર ગીતો બન્યા, મોટરકાર આવી તો એને ભૂંકણ ગાડી કહીને રાસડો બનાવ્યો, અને હમણાંનું ઉદાહરણ લઈએ તો હેલિકોપ્ટર માટે અધર્યું જેવો શબ્દ.
વાહ, અધર્યું.
આ બધું શું બતાવે છે? એ જ કે લોકચેતના નવા અનુભવોને, નવા પરિવર્તનોને પોતાનામાં સમાવી રહી છે અને એને પોતાની રીતે અભિવ્યક્ત પણ કરી રહી છે.
આ પરંપરાની જીવંતતા અને અનુકૂલન કરવાની શક્તિ ખરેખર પ્રભાવશાળી છે. લેખમાં કેટલાક વિશિષ્ટ સામાજિક પાસા અને ઐતિહાસિક સંદર્ભોની પણ વાત છે ને?
હા, છે. જેમ કે જુદા જુદા ધર્મો અને જાતિઓ વચ્ચેના સંબંધો કેવા હતા, નૂર સતાગર અલી અને પાલણદેની કથા હિન્દુ મુસ્લિમ સંવાદ બતાવે છે. મુસ્લિમ શાસનકાળનો પ્રભાવ પણ દેખાય છે, પહેલા નાજની પઠાણ જેવા રાસડાઓમાં. પછી જૂના રિવાજોની વાત કરીએ તો બોરચોતની કથામાં ઘઉંલો ખંડાયો એવો ઉલ્લેખ આવે, કન્યાહરણના પ્રસંગો આવે જે કદાચ જૂના રાક્ષસ વિવાહની યાદ અપાવે, અને દિયરવટુ જેવી પ્રથાઓના સંદર્ભો પણ મળે છે.
અને પેલી મામી ભાણેજ ગ્રંથિની વાત ડોક્ટર ઘુરીએ ઉલ્લેખ કર્યો હતો.
હા, ડોક્ટર ઘુરીએ મેઘાણીભાઈને પત્રમાં લખેલું દેર ભોજાઈ સંબંધ અને ખાસ કરીને ગુજરાત કાઠિયાવાડની વિશિષ્ટ ગણાતી મામી ભાણેજ ગ્રંથિ કોમ્પ્લેક્સ, એના પડઘા પણ લોકગીતોમાં સંભળાય છે.
આ બધું સામાજિક સંશોધન માટે કેટલું ઉપયોગી થઈ શકે, લેખમાં એના વિશે શું કહ્યું છે? શ્રી ઇન્દ્રદેવનો મત પણ ટાંક્યો છે.
હા, લેખક અને શ્રી ઇન્દ્રદેવ બંને માને છે કે લોકવાંગ્મયનો અભ્યાસ બહુ મહત્વનો છે. એક તો ઓછા ખર્ચે અને સમયમાં ઘણી સામાજિક સમજ આપી શકે,
ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં.
હા, ખાસ કરીને ગ્રામીણ અને નિરક્ષર સમાજમાં, જ્યાં પેલી પ્રશ્નાવલી જેવી પદ્ધતિઓ કદાચ ઓછી ચાલે. માલિનોવસ્કીનો અનુભવ પણ એ જ કહેજે ને.
કયો અનુભવ?
કે તમે લોકોને પૂછો તો એ લોકો શું કરવું જોઈએ, એટલે કે આદર્શ શું છે, એ કહેશે, પણ શું કરે છે, એટલે કે વાસ્તવિકતા શું છે, એ કદાચ ન કહે.
બરાબર.
આવા સમયે લોકવાણમય આપણને વાસ્તવિક માન્યતાઓ અને વર્તન સમજવામાં મદદ કરી શકે છે, અને બીજું, એ સામાજિક નિયંત્રણનું કામ પણ કરે છે.
એ કઈ રીતે?
પેલા વીરો, ખલનાયકો, વિદૂષકોના પાત્રો દ્વારા. એ યોગ્ય સ્ટીરિયોટાઈપ અને પ્રોટોટાઈપ રચીને સમાજના મૂલ્યો અને ધોરણો સ્થાપિત કરે છે. રાવણનું ઉદાહરણ આપણે આપીએ છીએ ને, અહંકાર તો રાજા રાવણનો જ નથી રહ્યો.
હા, એ કહેવત જેવું બની ગયું છે. ભારતમાં પેલી લઘુ પરંપરા એટલે લોક અને મહત પરંપરા એટલે ભદ્ર વચ્ચે યુરોપ જેવી મોટી ખાઈ કેમ નથી પડી, એ મુદ્દો પણ બહુ રસપ્રદ છે.
એનું કારણ એ છે કે અહીં આ બંને પરંપરાઓ સતત એકબીજામાં ભળતી રહી છે, ક્યારે સાવ અલગ નથી થઈ. દુષ્યંત શકુંતલાની કથા લોકપ્રવાહમાંથી જ અભિજાત સાહિત્યમાં આવીને.
હા, એવું કહેવાય છે.
નિરક્ષર અને સાક્ષર સાહિત્ય વચ્ચે હંમેશા આદાન પ્રદાન ચાલતું રહ્યું છે, એટલે પેલા મેકિમ મેરિયટના સ્થાનિકીકરણ અને વ્યાપક પ્રસરણ જેવા ખ્યાલો ભારતીય સંદર્ભમાં કદાચ પૂરેપૂરા લાગુ ન પડે. ડોક્ટર શ્રીવાસ્તવનો રાજસ્થાની ભોજપુરીનો તુલનાત્મક અભ્યાસ પણ એ જ બતાવે છે કે ભલે સ્વરૂપ જુદા હોય પણ સંસ્કૃતિની એકતા તો દેખાય જ છે.
અને આ પરંપરા ભારતમાં ઔદ્યોગિકીકરણ અને આધુનિકીકરણ આવ્યું છતાં યુરોપની જેમ સાવ નષ્ટ કેમ ન થઈ ગઈ?
લેખક એનું કારણ ભારતના ઔદ્યોગિક વિકાસની રીતમાં જુએ છે. યુરોપમાં કેવું થયું? મોટા ઉદ્યોગો સ્થપાયા, એણે ગામડા તોડી નાખ્યા, લોકો શહેર તરફ ભાગ્યા.
હા,
ભારતમાં યંત્રો નાના થયા, ટેકનોલોજી જેમ કે વીજળી ગામડા સુધી પહોંચી, નાના ઉદ્યોગો વિકસ્યા, મોટા પાયે ગામડા ભાંગ્યા નથી. લોકો શહેરમાં નોકરી કરવા જાય તો પણ મૂળ તો ગામડે જ રાખે, રીતરિવાજ પાડે.
એટલે પરંપરા સાવ તૂટી નથી.
બરાબર, એના મૂળ ઊંડા છે.
અને નવી ટેકનોલોજી કે પછી પેલી બજારુ વૃત્તિ, એ બધા સામે પણ લોકવાંગમાં કંઈક પ્રતિભાવ આપ્યો છે ખરું ને?
હા, આપ્યો છે. નવા સાધનો પર ગીતો રચાયા એ તો ઠીક, પણ આધુનિક જીવનના જે નકારાત્મક પાસા છે, બજારુપણું, સત્તાનો મોહ, શહેરીકરણની સમસ્યાઓ, એની સામે અણગમો કે ટીકા પણ વ્યક્ત થઈ છે.
એટલે પરંપરા જડ નથી?
બિલકુલ નહીં, એ જીવંત છે. બદલાતા સમય સાથે સંવાદ કરવાની, નવા તત્વોને સમાવવાની એનામાં શક્તિ છે. આથી એના સ્વરૂપો ભલે બદલાય, પણ લોક અભિવ્યક્તિ ટકી રહેવાની શક્યતા ઘણી વધારે છે.
આ ખરેખર નોંધપાત્ર વાત છે. એ ખાલી મ્યુઝિયમની વસ્તુ નથી બની ગયું.
સાચી વાત. અને એની કાળ સામે ટકવાની શક્તિ પણ જુઓ. લેખક એક સુમેરિયન સંસ્કૃતિના ઉખાણાનું ઉદાહરણ આપે છે, ઈસવીસન પૂર્વે 2100નું.
2100 ઈસવીસન પૂર્વે શેના વિશે હતું?
શાળા વિશે. અને આજે પણ કેટલું સુસંગત લાગે. એટલે જ પેલો જાન વેન્સીના કહે છે ને, શબ્દ એટલો ક્ષણિક નથી જેટલો આપણે ધારીએ છીએ. લોકવાણી પેઢી દર પેઢી જીવતી રહે છે.
અને લેખના અંતે પેલી કાઠિયાવાડી દુહાની પંક્તિ ટાંકી છે, એ તો લોકહૈયાની અભિવ્યક્તિની જે તરસ છે એને બહુ સુંદર રીતે રજૂ કરે છે.
હા, સાયર લેરું થોડ્યું, મૂંજા ઘટમાં ધણેર્યું, હકડી તળ ન પોગ્યું ત્યાં દૂજી ઉપડ્યું.
હા, સમુદ્રમાં ભલે ઓછી લહેર હોય, મારા હૃદયમાં તો ઘણી છે, એક પૂરી નથી થતી ત્યાં બીજી ઉઠે છે.
નિશંકપણે. એટલે આખી ચર્ચાનો સાર એ જ છે કે કનુભાઈ જાનીના મતે લોકવાંગમાં એ સમાજને સમજવા માટેની એક અનિવાર્ય બારી છે. એ ખાલી મનોરંજન નથી, એ સમાજના આંતરિક સંબંધો, એની માન્યતાઓ, એના સંઘર્ષો, બદલાવ પ્રત્યેના એના પ્રતિભાવો, એની જીવંત પરંપરા, આ બધાનો જાણે દસ્તાવેજ છે. એને સાહિત્યિક મૂલ્યની સાથે સાથે એના સામાજિક સંદર્ભમાં સમજવું બહુ જ જરૂરી છે.
તો અંતે એક વિચાર આવે છે, આપણે જ્યારે પણ કોઈ લોકગીત સાંભળીએ કે કોઈ કહેવત વાંચીએ કે કોઈ કથા સાંભળીએ, ત્યારે શું આપણે એને ખાલી એક વાર્તા કે ગીત તરીકે જ લઈએ છીએ? કે પછી આપણે એમાં છુપાયેલા એ સમયના સમાજના ધબકારાને સાંભળવાનો પ્રયાસ કરી શકીએ, એની સામૂહિક સમજને, એની શાણપણને અને ક્યારેક એની વેદનાને પણ? કદાચ એ આપણને આપણા પોતાના સાંસ્કૃતિક મૂળ અને આપણા વર્તમાનને વધુ ઊંડાણથી સમજવામાં મદદ કરી શકે, નહીં?
ચોક્કસ, ખૂબ સરસ વિચાર છે.
આ પ્રસ્તુતિ એકત્ર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે.